நமோஹரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே ஸர்வசாமூனம் આપણે છ ડાળાની છઠ્ઠી ડાળનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં આપણે મુનિરાજના 28 મૂળ ગુણનું વર્ણન ચાલે છે. આપણી 5 ગાથા સુધીનો સ્વાધ્યાય થઈ ગયો છે. એમાં 5માં જે ષટ આવશ્યક સુધી આપણો પાઠ થઈ ગયો છે, 7 અન્ય ગુણથી આપણું બાકી છે. થોડું રિવિઝન લઈને પછી આગળ વધીએ. અત્યાર સુધી શું આવ્યું છે કે જીવ પહેલા તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતો, તો 4 ગતિમાં ભ્રમણ કરીને દુઃખ ભોગવતો હતો, બરાબર? પહેલી ડાળમાં એ આવ્યું. પછી બીજી ડાળમાં શું આવ્યું, દુઃખનું કારણ શું છે એ આવ્યું. તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું વર્ણન આવ્યું. એમાં પણ ગ્રહિતનું અને અગ્રહિતનું. પછી ત્રીજી ઢાળમાં શું આવ્યું નિમેશભાઈ? ત્રીજી ઢાળમાં શું આવ્યું? હા, એને દૂર કરવાનો શું ઉપાય છે? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું એક નિશ્ચય સ્વરૂપ કીધું. પછી સમ્યક દર્શનનું આખું વર્ણન ત્રીજી ઢાળમાં કર્યું. પછી ચોથી ઢાળમાં શું કર્યું? હા, સમ્યક જ્ઞાન અને શ્રાવકના સમ્યક ચારિત્ર. પછી પાંચમી ડાળમાં શું આવ્યું? પાંચમી ડાળમાં શું આવ્યું? 12 ભાવના. વેરી ગુડ. કે હવે કોઈ શ્રાવક છે એ મુનિ દીક્ષા લેવા તૈયાર થાય છે, તો 12 ભાવનાનું ચિંતવન કરીને એનો વૈરાગ્ય વધે છે, એટલે 12 ભાવનાનું વર્ણન આવ્યું. હવે છઠ્ઠી ડાળમાં એમણે મુનિ દીક્ષાના વ્રત લઈ લીધા. તો એ કેવા વ્રત પાલન કરે છે? પહેલા એનું વ્યવહારથી 28 મૂળ ગુણનું વર્ણન આવે છે. પછી 28 મૂળ ગુણ પછી એ મુનિ દીક્ષામાં અંદર કેવું એમને ભેદ જ્ઞાન વર્તે છે એનું આખું વર્ણન આવશે. એમાં એ કેવી રીતના આગળ વધીને એક શ્રેણી કહેવાય, શપક શ્રેણી ચડીને અરિયંત ભગવાન થાય છે, એ આખું વર્ણન આપણે જોશું. તો એ મુનિરાજના 28 મૂળ ગુણ આપણે જોતા હતા. એ 28 કયા કયા છે? 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય, ષટ આવશ્યક અને 7 અન્ય ગુણ. તો 5 5 5 મહાવ્રત, સમિતિ, ઇન્દ્રિય વિજય, તો 15 15 અને ષટ આવશ્યક 6 21 અને 7 અન્ય ગુણ એટલે 28. તો 28 28 મૂળ ગુણ છે. 5 મહાવ્રત કયા છે? અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, આચાર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને અપરિગ્રહ મહાવ્રત. 5 સમિતિ કઈ છે? ક્રિયા, ભાષા, એષણા, આદાન નિક્ષેપન અને પ્રતિષ્ઠાપન. 5 ઇન્દ્રિય વિજય. 5 ઇન્દ્રિય કઈ કઈ છે? 5 ઇન્દ્રિય કઈ છે? અને શ્રોત્ર, સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ, સ્તોત્ર. ઓલવેઝ ઓર્ડર યાદ રાખો તો ઇટ વેરી ઇઝી ટુ રિમેમ્બર. તો 5 ઇન્દ્રિય એના પર વિજય. હવે 6 મૂળ ગુણ, અરે ષટ આવશ્યક કયા છે મુનિરાજના? સમતા, પછી આગળ બોલો. પછી હા, આપણે આપણે પ્રતિક્રમણો પણ એવરી ટાઈમ બોલીએ છીએ, પહેલા જ આગળ જ શરૂ કરીએ ત્યાં જ. સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ, બરાબર? ફરીથી સામાયિક અથવા સમતા, સ્તુતિ, તીર્થંકર ભગવાનની સ્તુતિ, પછી વંદન, પછી સ્વાધ્યાય, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ. હા, આપણે આટલું જોઈ લીધું છે. કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે કે આગળ વધીએ? આગળ વધીએ. ઓકે, તો હવે મુનિરાજના બાકીના સાત અન્ય ગુણ એની ચર્ચા આપણને આવે છે. તો એ સાત કયા કયા છે પહેલા તો એ જોઈ લઈએ. જો પેજ નંબર તમે કાઢો 172, પેજ નંબર 172 પાંચમી ગાથાનો ભાવાર્થ મળ્યું બધાને? ઓકે, હવે એમાં જો પહેલા છ આવશ્યક કીધા છે. સામાયિક, સાચા દેવ શાસ્ત્ર ગુરુની સ્તુતિ, જીનેન્દ્ર ભગવાનને વંદન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ ને કાયોત્સર્ગ. એના પછી હવે આપણે આગળ વાંચીએ છીએ. અને તે મુનિઓ ક્યારે પણ નંબર 1 સ્નાન કરતા નથી, અસ્નાનતા. નંબર 2 દાંત સાફ કરતા નથી, અદંત ધોવન. નંબર 3 શરીરને ઢાંકવા માટે જરા પણ કપડું રાખતા નથી, નગ્નતા. બરાબર. નંબર 4 રાત્રિના પાછલા ભાગમાં એક પડખે જમીન પર થોડો વખત શયન કરે છે. એટલે કે રાત્રિમાં જમીન પર, એટલે ભૂમિ શયન. બરાબર. આગળ નેક્સ્ટ ગાથામાં ભાવાર્થ, દિવસે એક વાર આહાર લે છે. પછી નંબર 6 ઊભા ઊભા પોતાના હાથમાં રાખીને થોડો આહાર લે છે. અને નંબર 7 કેશ લોચ કરે છે. મળ્યું બધાને આ સાત વસ્તુ મળી? નામ તો ખબર પડ્યા, હવે આપણે એક એક વસ્તુ વાંચીએ છીએ. હવે બિફોર વી ગો ધેર, થોડુંક એક ભૂમિકા, એક કોન્ટેક્સ્ટ બનાવી લઈએ કે મુનિરાજ શું કામ આવા છે. તો મુનિરાજ પહેલા તો કેવા છે કે એમને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા છે. બરાબર. એના પછી એમને વૈરાગ્ય વધ્યો, તો એમને સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થઈ ગયા. એટલે કે હવે એમને બોડીમાં પોતાનું એકત્વ નથી, એમને ઘર, મકાન આદિ કાંઈ પોતાનું ગમતું નથી. એમને તો બસ પોતાના આત્મામાં હવે આનંદ આવે છે. અને એમ કરીને દીક્ષા લઈને વયા ગયા. બરાબર. હવે દીક્ષામાં આખો દિવસ શું કરે છે કે પોતાના આત્મામાં લીનતા કરે છે. જેટલું બને એટલું પોતાના આત્મામાં રહેવાની કોશિશ કરે છે. જો ન રહી શકે અને બહાર આવી જાય તો 12 ભાવનાનું ચિંતવન કરે છે. અને ઓલા શટ આવશ્યક જે આપણને કીધા ને 6 પ્રકારના, એ ડેલી કરે છે. કે સામાયિક કરે છે એટલે સમતા રાખે છે, સ્તુતિ કરે છે, વંદન કરે છે, સ્વાધ્યાય કરે છે, પ્રતિક્રમણ કરે છે, કાયોત્સર કરે છે. બરાબર. એના સિવાય મુનિરાજ કેવા છે કે જેમને 5 મહાવ્રત છે, એટલે પાંચેય પાપોનો એમને કમ્પ્લીટલી ત્યાગ કર્યો છે. 5 સમિતિ છે, આમ જોઈ જોઈને ચાલે છે કે એક કે જીવોની હિંસા ન થાય. બરાબર. 5 ઇન્દ્રિયના વિજયી છે, એટલે કે એમને હવે કોઈ સ્પર્શની એમને ઈચ્છા નથી, કોઈ રસની ઈચ્છા નથી, કંઈ સૂંઘવાની ઈચ્છા નથી. રાઈટ. એ આપણે પહેલાં એ વાત થઈ હતી કે પવન આવે તો સારું કે તડકો આવે તો સારું એમના માટે, એમને કે કાંઈ સારું ખરાબ છે જ નહીં. કેમ કે એમને સ્પર્શ ગુણની, એટલે કે સ્પર્શ ઇન્દ્રિયની હવે કોઈ એમને ઈચ્છા જ નથી. બરાબર. આવા એ મુનિરાજ છે. નિરંતર પોતાના આત્મામાં આનંદમાં એ મગ્ન રહેવાની કોશિશ કરે છે. તો એવા મુનિરાજને બહારમાં કેવા અન્ય ગુણો હોય છે એની વાત છે. જો પાંચમી ગાથાની 3rd લાઈનથી આપણે શરૂ કરીએ. પાંચમી ગાથાની 5મી ગાથા કાઢો, 6ઠી ડાળ. પાંચમી ગાથા જો, જેનકે નોન, નોન એટલે નાવું. મળ્યું. જેનકે નોન ન દંત ધોવન લેશ અંબર આવરણ. ન નોન, નોન એટલે કે નાવું, જેમને નાવાનું હોતું નથી. ન દંત ધોવન, દાંત ધોતા નથી. લેશ અંબર આવરણ, અંબર એટલે શરીર, શરીર પર લેશ માત્ર પણ એમને આવરણ નથી. પછી કેવા છે કે ભૂ માહી પિછલી રયની મેં કછુ શયન એકાસન કરણ, ભૂમાહી એટલે જમીન પર, પિછલી એટલે પાછળ, રયની એટલે રાત, રાતના પાછળના ભાગમાં જમીન ઉપર કછુ શયન કાંઈક થોડુંક સૂવે છે. કેવી રીતના સૂવે છે? એકાસન સૂવે છે, એક જ આસન. આપણી જેમ પછી પડખું ફરીને બીજી બાજુ સૂવે એમ નહીં. એટલે આ તો કહેવાની વાત છે. એકચ્યુઅલી તો મુનિરાજનું સૂવાનું એટલું ઓછું હોય, આમ એકાદ સેકન્ડ સૂવે તો પાછા ઉઠી, એક સેકન્ડ પણ એ કહેવાની વસ્તુ છે. એકચ્યુઅલી એમનું સૂતા જ નથી એમ કહો. એટલે આ એક રીતે કહેવાની પદ્ધતિ છે કે એક જ પડખે સૂવે. આપણે આગળ છઠ્ઠી ગાથાને પહેલી બે લાઈન પણ વાંચી જ લઈએ, એટલે એક સાત ગુણ આખા એક તળંગ આવી જાય. પછી શું કહે છે? એક બાર દિન મે લે આહાર, ખડે 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 અલપ નિજ પાત્ર મે. દિવસમાં એક વાર આહાર લે છે, ઉભા ઉભા લે છે, અને નિજ પાત્ર એટલે કે પોતાના હાથમાં આહાર લે છે. અને શું કરે છે? કચ લોચ કરત, કચ લોચ એટલે કેશ લોચ કરે છે. ન ડરત પરિષહ સો લગે નિજ ધ્યાન મે. પરિષહથી ડરતા નથી. પરિષહ એટલે કે અલગ અલગ પ્રકારને એમને જે શારીરિક ત્રાસ આવે છે એનાથી ડરતા નથી. અને નિજ ધ્યાન મે લગે હે. સમજાય છે આટલું? હવે એક એક વસ્તુને ડિટેલમાં જોઈએ છે. જો હવે અહીંયાથી શરૂ કરીએ. જિનકે નો નોન આપણે ભાવાર્થથી જ જોઈએ છે. ભાવાર્થમાં પાંચમી ગાથાનો ભાવાર્થમાં નીચેની ફોર્થ લાઈન, જ્યાં નવા નંબર શરૂ થયા ત્યાંથી, કે એ મુનિઓ ક્યારે પણ સ્નાન કરતા નથી. શું કામ ન કરે સ્નાન? હવે એમાં શું છે? નાવામાં ઉલટું તો ક્લેનલીનેસ આવે ને, પાણીના જીવની હિંસા થાય. પણ ન નાહે તો ઉલટું કેટલું ગંદુ થઈ જાય બોડી. તો એટલું ગંદુ થાય તો કેવું લાગે છે? આમ થોડું બધું યક લાગે, આપણો પરસેવો થયો હોય તો આખું બોડી સ્ટીકીને થઈ જાય. હા, પણ તો પણ આખું પરસેવો થયો હોય, એમાં પાછા માટીમાં ચાલતા હોય આખો વખત, તો એ માટી ચીપકી ગઈ હોય, ધૂળ ઉડતી હોય, તો શરીર કેવું ગંદુ થઈ જાય. તો આમ કેવું લાગે ને? એમ યક ન લાગે એવું? એવું લાગે ને? આપણે તો દિવસમાં બે વાર નાહીએ, રાઈટ? તો એમને નાહવું જોઈએ ને એક વાર. એમાં શું છે? કાંઈ ઉકાળેલું પાણી રાખવાનું નાહવા માટે. એમાં શું તકલીફ છે? કોઈ આપી દે ને શ્રાવક, કોઈ આપી દે ઉકાળેલું પાણી. શ્રાવક ઓલા કમંડલમાં તો પાણી ભરીને આપે ને એમને, ઓલા ક્લેનલીનેસ માટે, શૌચ માટે તો આપે કમંડલમાં પાણી. તો સાથે થોડુંક વધારે આપી દે ઉકાળેલું પાણી, એનાથી નાહે તો પ્રોબ્લેમ શું છે? ઓકે, એમની માટે ન ઉકાળે તો એમને કોઈ પણ રેન્ડમ ઘરમાં જવાનું અને ત્યાંથી પાણી લઈ લેવાનું. આમે મુનિરાજ એવી રીતના રેન્ડમ ઘરમાં જ જાય ને આહારદાન માટે, તો ત્યાંથી આહાર લઈ શકે, તો ત્યાંથી પાણી પણ લઈ શકે. એમાં શું છે? ટાઈમ વેસ્ટ થાય. હવે આમની એમની પાસે ટાઈમ જ ટાઈમ છે, એટલે ટાઈમ વેસ્ટ ઇઝ નોટ અ કન્સર્ન. એમાં નાતા કેટલી વાર લગાવે? ચલો ને, બહુ કોમ્પ્લિકેટેડ ન નાય, સાબુબાબુ ન લગાવે, પણ કમસે કમ બે ડબલા પાણી તો નાખે. વેરી ગુડ. સી, ધીસ ઇઝ અ મેઇન પોઈન્ટ, કે જે મુનિરાજને હવે પોતાના શરીર સાથે મમત્વ જ નથી, તો શરીરમાં શું થાય છે, કેવું ગંદુ થઈ ગયું છે, કે કેટલું સરસ છે, કે એ વાત જ ક્યાં આવી? એમને પોતાના શરીરને ધ્યાન આપવાનો જો વિકલ્પ જાય, ત્યાંથી આત્મા પરથી વિકલ્પ હટીને શરીરને ક્લીન રાખવા માટે કે એના માટે જો વિકલ્પ જાય, તો એમના મને આપણામાં ફરક શું? સમજાય છે? મુનિરાજનું મેન્ટલ સ્ટેટ ઓફ માઇન્ડ કેવું છે પહેલાં એ વિચાર કરવો પડે તમારે, તો તમને એમના બધા જે ગુણો છે એ બધા બહુ નેચરલ લાગે. પણ તમે જો એ સ્ટેટ ઓફ માઇન્ડ ન વિચાર કરો, તો પછી તમને લાગે કે આવું કેવું, એમાં શું હોય? એ દાંત, એનો નેક્સ્ટ ઇઝ દાંત ન ધોવે, શું ફરક પડે? દાંત ધોવામાં શું પ્રોબ્લેમ છે? સી એવરીથિંગ ઇઝ રાઇટ કે પાણીના જીવોની હિંસા થાય છે, હવે એ પાણી બધે સ્પ્રેડ થશે તો કદાચ જમીન પર કોઈ કીડીઓને બધું હોય તો એના પર એની હિંસા થાય, પછી દાંત ઘસવામાં અંદર બેક્ટેરિયા કે કાંઈ હોય તો એની હિંસા થાય છે. ઓલ ઓફ દેટ ઇઝ રાઇટ, અને મુનિરાજે હિંસા અવોઇડ કરવા માટે નથી કરતા, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. પણ મેઇન રીઝન ઇઝ કે એમને એ શરીર આદિ પર એટલું મમત્વ જ નથી, એમને એના પ્રત્યે એવું કંઈ પોતાપણું જ નથી કે એમને એમ લાગે કે મારે આને ક્લીન રાખવું જોઈએ. સપોઝ આપણે જંગલમાં ચાલતા હોય તો કેટલા બધા ટ્રીઝ હોય ને, કેટલા બધા ટ્રીઝ હોય ને આજુબાજુ, તો હવે ટ્રીમાં ક્યાં કીડીઓ હોય, કેટલા બધા તો ઝાડ સડી ગયા હોય, તો આપણે એને સાફ કરવા બેસીએ? આપણે એને સાફ ન કરીએ ને, કેમ ન કરીએ? આપણું થોડી છે એ તો, એમ જ જંગલમાં પ્રોપર્ટી આપણું થોડી છે. હવે સપોઝ આપણી કંઈ બેગ કે કાંઈ હોય ને ખરાબ થયું હોય તો આપણે એને ક્લીન કરીએ, બરાબર ને? બાકી કંઈ નોર્મલ ટ્રી કંઈ આપણા થોડી છે. તો અહીંયા આપણે રસ્તે ચાલતા હોય અને કોઈ આજુબાજુના ટ્રીને કંઈ થયું, ટ્રી છોડો પણ જે ઓલું ગટર કે કંઈ બનાવ્યું અને ગટર ગંદી હોય તો આપણે થોડી સાફ કરાવી દઈશું. આપણે કરીએ સાફ, કેમ ના કરીએ? આપણું થોડી છે એ તો એક કોમન પ્રોપર્ટી છે. અને એવી બધી ઘણી કોમન લેફ્ટ આઉટ હોય કે હવે સપોઝ કોઈ બિલ્ડિંગ ન બની હોય, ખાલી ગ્રાઉન્ડ હોય, તો એમાં કેવા ઝાડ ઉગી જાય, નાના નાના અનકન્ટ્રોલ્ડ અનકન્ટ્રોલ્ડ ઝાડ ને કંઈક ઉગી જાય ને, તો આપણે ક્લીન કરવા બેસીએ, કેમ ન કરીએ? એ પ્લોટ બી આપણો નથી અને આમે આપણને એને સાફ કરીને શું ફાયદો? એવી જ રીતે મુનિરાજ એ પોતાના શરીરને પણ એમ માને છે કે મારું થોડી છે, હું શું કામ સાફ કરું? જે રીતના ઓલા ઝાડ છે એમ પડ્યા છે, આ શરીર પડ્યું છે, એનામાં જે નેચરલી જે પ્રોસેસ થાય છે થાય છે. દરેક પૂતગલનું પરિણમન પોતાની રીતે થાય છે ને. પૂતગલ દ્રવ્યમાં પણ વસ્તુત્વ ગુણ છે ને, વસ્તુત્વ ગુણ યાદ છે? એટલે સામાન્ય ગુણ આપણે જોયા હતા છ, એમાં સેકન્ડ ઇઝ, ફર્સ્ટ ઇઝ અસ્તિત્વ ગુણ. અસ્તિત્વ એટલે દરેક પૂતગલની પોતાનું એક્ઝિસ્ટન્સ છે. પછી સેકન્ડ ઇઝ વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ ગુણનું શું છે કે દરેક પૂતગલ પણ પોતાનું કાર્ય જાતે કરે છે. પછી થર્ડ ઇઝ દ્રવ્યત્વ ગુણ, એટલે કે કાર્ય ચેન્જ થયા કરે છે. આજે કોઈ પૂતગલ પરમાણુ છે હવાના ફોર્મમાં છે, કાલે ત્યાંથી કોઈ એશના ફોર્મમાં જશે, પછી કોઈ પ્લાન્ટમાં જશે, એમાંથી ફ્રૂટ બનશે, ફ્રૂટને આપણે ખાઈ જશું, પછી નીકળી જશે, પછી પાછું એનું કંઈક ને કંઈક થશે. એવી રીતના દરેક પરમાણુનું પરિણામ ચેન્જ થયા કરે. એવી જ રીતે મુનિરાજ પોતા એ જે શરીર છે, પોતાનું શરીર પણ ન કહેવું જોઈએ એકચ્યુઅલી, એ જે શરીર છે એ શરીરમાં જે જે પૂતગલ પરમાણુઓ છે એનું પરિણામન એ પોતે કરવા સ્વતંત્ર છે, અને હું આત્મા છું, મારું પરિણામન હું કરું છું, એમ વિચાર કરીને એમને એટલું પણ એ લોડ લેતા નથી કે આ શરીરને મારે ક્લીન રાખવું પડશે. કેમ કે હવે સપોઝ જો મુનિરાજને હવે આઈ એમ ચેન્જિંગ ધ ટ્રેક અ લિટલ બિટ, મુનિરાજને હવે બોડીને ક્લીન રાખવું હોય, ઇમેજિન કરો, તો પહેલાં તો એમને પાણી જોઈએ, પાણીને રાખવા માટે વાસણ જોઈએ, રાઈટ? દાંત સાફ કરવા હોય તો એના માટે કંઈક ક્લીન કંઈક તો જોઈએ ને, હાથથી સપોઝ આંગળીથી કરે, ઇમેજિન કરો, પણ કંઈક પાવડર તો જોઈએ કે નહીં? કે ઓલા ઓલા બાવળના કે કયા ઓલા ઝાડ હોય, દાંતણ હોય ને, દાંતણ એ જોઈએ, કંઈક તો જોઈએ ને. આપણી જેમ એમના મોડર્ન બ્રશ તો હોય નહીં કે ટૂથપેસ્ટ તો હોય નહીં, કંઈક તો જોઈએ ને. હવે એના માટે એમને ગોતવા જવું પડે કે બાલ્ટી ક્યાંથી લાવે, એ બાલ્ટી તૂટી જાય તો રિપ્લેસ કોણ કરે? અથવા એ દાંતણ ગોતવા એમને જવું પડે, તો જંગલમાં ગોતવા જાય પહેલાં તો કયા ઝાડમાંથી એ ક્યાંથી મળશે, સમજાય છે? એ બાલ્ટી સપોઝ તૂટી જાય તો કાં તો એને શ્રાવક પાસે માગવા જવું પડે, ભાઈ મારી બાલ્ટી તૂટી ગઈ હવે તમે રિપ્લેસ કરી આપો, અથવા તો એમને પોતે કમાવા જવું પડે હવે નવી ખરીદવા માટે. એક ઇમેજિન કરી શકો કે એમને એક ખાલી નાવાનું વ્યવસ્થા કરવી હોય તો આખું એમને પાછું સંસારમાં જવું પડે, સંસારમાં જઈને ધન આદિ કમાય તો એ મેન્ટેન કરે, સમજાય છે? એટલે મુનિરાજ આવી કોઈ ઝંઝટમાં પડતા જ નથી, એટલે એ આવી કોઈ માથાકૂટમાં ન પડવા માટે થઈને ન તો શરીરને ક્લીન કરે છે, એટલે શરીરથી નાતા નથી, તો આ ન તો દાંતને ક્લીન કરે છે, હવે પુણ્યના ઉદય અનુસાર શરીરનું પરિણમન મુનિરાજને ઓટોમેટિકલી થાય છે. અમુક જે મુનિરાજ જે સાધના કરે છે એ સાધનાના ફળમાં તો એમને નવા ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય છે નવું, પણ એનો તો ફ્રૂટ જ્યારે મળશે ત્યારે મળશે ને. અત્યારના જે ફ્રૂટ્સ મળે છે એ તો જૂના કર્મનું મળે છે, રાઈટ? તો હવે જ્યારે પહેલાં જે એમણે કર્મ બાંધ્યું હશે એ પ્રમાણે જો પહેલાં પુણ્યના બાંધ્યા હશે તો અત્યારના શરીરને આદિ બહુ જ સુંદર રહે, એકદમ જાણે કે આમ આપણે પુરાણમાં વાંચીએ ને કે તપને કારણે એમનું મુખ કમળ એકદમ ચમકે છે એવું આપણે વાંચીએ ને. પણ એ તો પહેલાના પુણ્ય એવા હતા કે અત્યારના એમનું એવું શરીર ક્લીન રહે છે વિધાઉટ ડુઈંગ એનીથિંગ, સમજાય છે? પણ પહેલાના પાપના ઉદય હોય તો શરીરમાં રોગ થઈ જાય, અથવા તો રોગ ન પણ થાય પણ નોર્મલ જે ડે ટુ ડે કે ચાલતા હોય, વરસાદમાં બેઠા હોય સપોઝ ધ્યાન કરવા, અને વરસાદ પછી એ તો ત્યાં જ બેઠા છે પણ એના પછી સેન્ડ સ્ટોર્મ કે કંઈ આવે કે ધૂળ ઉડીને આવે તો આખા શરીર પર ધૂળ લાગી જાય. તો હવે આપણે ખબર નાના હતા તો ગ્રાઉન્ડમાં ક્રિકેટ કબડ્ડી કે કંઈ રમતા હોય અને રમીને આવ્યા તો શરીર કેવું હોય આપણું? મુનિરાજનું એવું શરીર હોય તો શું કરે? કઈ ન કરે, એ તો નેચરલી મૂકી દે કે નેક્સ્ટ ટાઈમ વરસાદ આવશે ત્યારે પાછું ક્લીન થઈ જશે, સમજાય છે? મુનિરાજને એક વિકલ્પ પણ પોતાના શરીર ઉપર નાખવો પરવડતો નથી. એક સ્ટોરી આવે છે, ખ્યાલ છે તમને, કે એક મુનિરાજ હતા. એ મુનિરાજમાં હવે આપણે સ્ટોરી તો કહેવાની હોય ને એવરી ક્લાસમાં, તો એક સ્ટોરી કહું છું. એક મુનિરાજ હતા, મારી પાસે છે આમાં નથી, જાઓ. એ મુનિરાજનું નામ મને યાદ નથી આવતું હમણાં, પણ એમના શરીરમાં કોઢ થઈ ગયો હતો. કોઢ એટલે લેપ્રસી. હવે એ જે રાજ્યના ઉદ્યાનમાં ત્યાં ધ્યાન કરતા હતા એ ટાઈમે એ રાજ્યમાં જે રાજા હતો એ રાજાના મંત્રીગણમાં જે મંત્રીઓ હોય એમાં એક મંત્રી જૈન હતા અને બીજા જૈન નહોતા. તો એમાંથી જે જૈન નહોતા એમાંથી કોઈ તો એકાદ મંત્રી કે એનો કોઈ માણસ, કોઈ ખબરી કે કાંઈ, આજે મુનિરાજ ધ્યાન કરતા હતા ને ત્યાંથી પાસ થતો જતો આમ નગરમાં આવ્યો. તો એણે તો જોયું, અરે વાહ, જૈન મુનિરાજ છે, પણ એ તો અલગ અન્ય ધર્મીનો માણસ હતો ને, એટલે એને જ્યારે દર્શન કરવા ગયો તો એને તો એમાં શું ખોટ છે એ જ એનો ગોતવામાં એનો આખું ધ્યાન હતું, રાઈટ? તો એણે તો શું જોયું કે મુનિરાજ ધ્યાનમાં બેઠા છે, કેવું ગંદુ શરીર છે, કેવું આખા શરીરમાં બધે કોઢ થઈ ગયો છે, આવા શું તમારા સાધુ કે પોતાના શરીરમાં ધ્યાન ન રાખી શકે, આવા તો કેવા સાધુ, લાવ જઈને હમણાં હું રાજાને કહું, એટલે રાજા જૈન ધર્મથી દૂર થઈ જાય અને અમનારાથી ખુશ થઈ જાય. એટલે એણે શું કર્યું, એ ખબરી હે ઓલો જે એના મંત્રી હતો રાજાનો, જે નોન જૈન મંત્રી હતો, એણે જઈને બધી સ્ટોરી કીધી કે આવી રીતના છે, આવી રીતના છે, તમે આમ કયો રાજાનો. તો બીજે દિવસે જયારે સભા ભરાઈ તો ઓલાએ તો એવી રીતના કીધું કે જૈન મુનિ આવા હોય છે કે પોતાના શરીરનું ધ્યાન રાખી નથી શકતા, એવા મુનિને મુનિ શું કહેવાના, એનામાં એટલી તાકાત નથી કે પોતાનો રોગ દૂર કરી શકે, તો એવા કેવા મુનિ? એટલે જૈન ધર્મ ખોટો છે, તમે એમાં જાઓ નહીં. તો ત્યાં એ ઓલા બીજા જે શેઠ છે જે જૈન ધર્મી હતા એ, હા મંત્રી, સોરી, હા, એટલે જે મંત્રી હતા જે જૈન ધર્મી હતા એ પણ આ સાંભળતા હતા, તો એમનાથી રેવાયું નહીં કે અરે મારા મુનિરાજનું આવી રીતના અપમાન કરે છે અને આ તો મારા ધર્મની અપ્રભાવના થાય છે. એટલે કે આવી રીતના તો રાજા પણ જો વિફરી જશે તો જે નગરમાં મંદિરોને બધું બનાવડાવ્યું હશે બધાને તોડાવી નાખશે, અથવા તો જેટલો પ્રચાર થતો હશે એટલો પણ નહીં થાય, જેટલા લોકો જૈન ધર્મને ફોલો કરવા માંગે છે એને પણ નહીં ફોલો કરવા મળે. એટલે એણે તો ત્યારે ઊભા થઈને કહી દીધું કે ના ના, એવું નથી, અમારા મુનિરાજ તો એકદમ સરસ હોય, એકદમ સુંદર ઉપાડા દેખાતા હોય અને એવું કોને કીધું પોતાના શરીરનું ધ્યાન ન રાખી શકે? એ તો એમની પાસે તો આવી રુદ્ધિઓ હોય છે કે આમ કરી શકે ને તેમ કરી શકે ને, એમ એને તો ઓલા સામેવાળા મંત્રી એને ચેલેન્જ કર્યું કે આ તમારી પાસે શું પ્રૂફ છે, દેખાડો. તો એને કીધું કે ઓલા મુનિરાજ જે બેઠા છે એને તો આવી રીતના શરીરમાં કોડ છે ને, તમે તો શું અહીંયા આવી રીતના કાંઈ પણ કહો છો? તો આ સેટે ત્યારે તો કહી દીધું, ના ના એ મુનિરાજ બરાબર છે, હું હમણાં જ જોઈને આવ્યો એમને, એમને કાંઈ તકલીફ નથી. તો રાજાએ ડિસાઇડિંગ સ્ટેટમેન્ટ આપ્યું કે ઓકે આપણે એક કામ કરીએ, આપણે બધા કાલે મળીને મુનિરાજના દર્શન કરવા જશું અને આપણે આંખેથી જોઈ લેશું કે મુનિરાજને કોડ છે કે નથી, અને ત્યારે ડિસિઝન થઈ જશે. હવે આ જે મંત્રી છે જૈન ધર્મ વાળા, ત્યાં કહીને તો આવી ગયા, પણ પછી એને પાછળથી ટેન્શન આવી ગયું કે અરે આપણે તો એમ કે છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, અને હું તો આમ જ ખાલી સ્ટોરીઝ બનાવીને આવી ગયો કે મુનિરાજનું શરીર તો સર્વાંગ સુંદર છે, એમને કાંઈ તકલીફ નથી ને એવી રીતના. તો એ ટેન્શનમાં ને ટેન્શનમાં પછી ત્યાં મુનિરાજ પાસે ગયા, એમણે આખી સ્ટોરી મુનિરાજને કીધી કે મુનિરાજ આમ 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 થયું અને જૈન ધર્મની અપ્રભાવના ન થાય એટલે મેં તો આમ આમ કહી દીધું, હવે તમે જ કંઈક કરો. તો મુનિરાજ કે ભાઈ હું શું કરું, હું તો મારા આત્માના ધ્યાનમાં લીન છું, તમારા સમાજની જે બધી માથાકૂળ તમે જાણો, મને શું ખબર એમાં, મને આ બધી ઝંઝટમાં કાંઈ ખબર નથી, હું તો આત્મામાં લીન. તો એમ કરીને એ તો પાછા પોતાના ધ્યાનમાં વયા ગયા. હવે શેઠ એ જે મુનિ છે મંત્રી છે તો ટેન્શનમાં કે હવે શું થશે શું થશે શું થશે, કેવી રીતના કાલે આખી રાત એને ઊંઘ ન આવી, અને બીજા દિવસે એ સભામાં ગયા અને પછી ત્યાંથી બધા આવવા નીકળ્યા એટલે એ તો નમોકાર મંત્ર બોલ્યા કરે કે ભાઈ હવે ભાઈ જૈન ધર્મની રક્ષા હવે તમારા જ હાથમાં છે એવી રીતના. હવે જ્યારે અહીંયા પહોંચ્યા મુનિરાજ ના આમ દૂરથી જ આવતા હતા, તો દૂરથી જ કંઈ આમ પ્રકાશ પ્રકાશ દેખાય, તો રાજાને બધા શોક થઈ ગયા કે અરે આ શું છે. ત્યાં જઈને જોયું તો મુનિરાજનું શરીર આમ જાણે ગોલ્ડન આખું હોય એની જેમ ચમકતું હતું, અને એટલું આમ તેજ હતું એમના શરીરમાં કે દૂરથી જ પ્રકાશ પ્રકાશ દેખાય. તો ઓલા જૈન ધર્મી મંત્રી એકદમ ખુશ, અરે વાહ કે મુનિરાજનું શરીર જોયું મેં કીધું એવું જ હતું, એને એમ કરીને એને વાત કરી. પછી બધાએ મુનિરાજના દર્શન કર્યા, પ્રણામ આદિ કર્યા. ઓલા જે નોન જૈન હતા એ કન્ફ્યુઝ થઈ ગયા કે અરે આ કેવી રીતના બન્યું. તો એમણે મુનિરાજને પૂછ્યું કે અરે તમારું શરીર તો ગઈકાલે કોડવાળું હતું, આવું કેવી રીતના બન્યું? ત્યારે મુનિરાજે એમના ઉપદેશમાં પહેલાં તો આખા જૈન ધર્મના સિદ્ધાંતો કીધા, ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, આ ગઈકાલ સુધી આ શરીર આવું કોડવાળું જ હતું, અને મારી એમની જે સલાઈવા હોય ને એનામાં એવી તાકાત હતી કે એ કોડને દૂર કરી શકે, પણ આટલા અમુક મહિનાઓ કે વર્ષોથી એમની પાસે એ રિદ્ધિ હતી એમને ખબર જ નહોતી, અને ગઈકાલે જ્યારે શેઠે આવીને મને કહ્યું ત્યારે મને હજી ખબર પડી કે મારી પાસે એવી રિદ્ધિ છે, પણ જો આખા શરીરનો કોડ તો દૂર થઈ ગયો પણ આ આંગળીમાં આટલો હજી કોડ બાકી છે, એટલે દેટ પ્રૂવ્સ કે આ બધું હું દૂર કરી શક્યો પણ આટલું તો હું હજી કરી શક્યો નહીં, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. એવી જ રીતે હું જીવ દ્રવ્ય છું, આ શરીર અજીવ દ્રવ્ય છે, એ મારા હાથની વાત જ નથી. એમ કરીને એમણે બધાને ધાર્મિક ઉપદેશ આપ્યો અને રાજા એનાથી બહુ ખુશ થયા, અને ધર્મ એટલે આખા રાજ્યમાં જૈન ધર્મની બહુ પ્રભાવના થઈ. આ સ્ટોરી છે ને ત્યાં આવે છે એક જૈન ધર્મ કી કહાનિયા બુકમાં, કયા પાર્ટમાં છે ખ્યાલ નથી પણ એમાં આવે છે, અને એક બીજી બુક છે આપ કુછ ભી કહો. હા એ આપ કુછ ભી કહોમાં ફર્સ્ટ ચેપ્ટર આ છે આ સ્ટોરી. તો આપણી વાત શું ચાલતી હતી કે મુનિરાજનું ક્યારેક ક્યારેક તો એમની પાસે આવી રુદ્ધિઓ હોય છે કે એમના શરીર આદિને આટલું સર્વાંગ સુંદર એ બનાવી શકે, પણ એ રુદ્ધિઓનું એમને ખબર જ નથી હોતી કે ક્યારે પ્રગટ થઈ ગઈ, કે અનલેસ હી ટેસ્ટેડ ધેન તો ખબર પડે ને. આપણે કવા જ ઓલી વિષ્ણુકુમાર મુનિરાજની સ્ટોરી કરી હતી તો જ્યારે ઓલા ક્ષુલ્લકે આવીને કીધું કે ભાઈ તમને આવી વિક્રિયા વૃદ્ધિ ઉત્પન્ન થઈ છે, ત્યારે તેમણે ટેસ્ટ કર્યું કે છે કે નહીં એકચ્યુઅલી, નહીં તો એમને ખબર ન પડે ઘણી. અને એ ધ્યાનમાં એટલા લીન હોય મુનિરાજ કે એમને આવે આ શરીર આદિ કે એવી વૃદ્ધિઓની કઈ પડી જ ન હોય. તો એવી રીતના આ મુનિરાજને અસ્નાનતા અને અદંત ધોવન એ બે ગુણો હોય છે. પછી આગળ, શરીરને ઢાંકવા માટે જરા પણ કપડું રાખતા નથી. કેમ રાખતા નથી? પરિગ્રહ છે એટલે. અને એ તો અપરિગ્રહ મહાવ્રતના ધારી છે મુનિરાજ. એ એક કપડું રાખવાની જંજાળમાં એમને તો વળી પાછા સંસારમાં જવું પડે. કેમ કે કપડું રાખો તો પછી કપડાને ધોવું પડે, ધોવા માટે તમને બધે ઉપકરણો જોઈએ, અથવા તો કપડું ખરાબ થઈ જાય તો નવું રિપ્લેસમેન્ટ જોઈએ, તો એના માટે પૈસા જોઈએ, એના માટે એમણે બિઝનેસ કરવો પડે. હવે બિઝનેસ કરે તો ભાઈ ક્યાંય રહેવું પણ પડે તો ઘર જોઈએ, એટલે સંસારમાં જ આવી ગયા ને ટોટલી. એટલે મુનિરાજ કોઈ પણ, હવે આપણે એક સાઈડ એનાલાઇઝ કરીએ કે આપણે જે શ્વેતાંબર આદિ મુનિરાજ છે એ તો વ્હાઈટ કપડું પહેરીને ફરે છે, તો કેમ એ સંસારમાં છે? એ તો દીક્ષા લઈને નીકળી ગયા છે. પણ એમાં એમનું શ્રાવકો પર કેટલું ડિપેન્ડન્સ, બધી જ વસ્તુ એમને માંગવી પડે, શ્રાવક આપે તો એમને મળે, એ તો ન મળે. તો એમના માનસિક રીતે વિકલ્પથી મુક્ત કેવી રીતના થાય, સમજાય છે? કેમ કે એમને હંમેશા એ રહે કે ભાઈ મને કોણ આપશે, તો માનસિક રીતે ક્યારેય મુક્ત થઈ જ ન શકે. એટલે મુનિરાજને પોતાના આત્માની સાધના કરવા માટે જો એટલા વિકલ્પ મુક્ત થવું હોય કે એક વિકલ્પ પણ એમનો પાછો આ શરીર તરફ ન આવે, તો એના માટે નગ્નતા એક જ ઓપ્શન છે. દરેક પરિગ્રહથી એ છૂટા થઈ ગયા એટલે એમની હવે કોઈ જાતની જવાબદારી જ નથી, સમજાય છે? એટલે મુનિરાજ આવી રીતના નગ્ન તરીકે રહે છે. પછી રાત્રિના પાછલા ભાગમાં એક પડખે જમીન પર થોડો વખત શયન કરે છે. મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય ને, તો છઠ્ઠામાં હોય ત્યારે બહાર આવે, એટલે કે આત્મામાં લીન નથી, તો બહાર આવે છે તો તીર્થંકર ભગવાનની સ્તુતિ આદિ કરે છે, શાસ્ત્ર આદિ લખે છે, સ્વાધ્યાય આદિ કરે છે. અને જ્યારે સાતમામાં જાય ત્યારે તો પોતાના આત્મામાં લીન છે, સમજાય છે? તો પોતાના આત્મામાં લીન હોય સાતમા ગુણસ્થાનમાં ત્યારે તો સુવાનું બને નહીં, એ તો પોસિબલ નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં હોય ત્યારે બની શકે, પણ આ છઠ્ઠા સાતમામાં અંતરમુહૂર્તથી વધારે તો રહી ન શકે. તો એમનું સુવાનો કાળ મેક્સિમમ અંતરમુહૂર્ત, સમજાય છે? કેમ કે એના પછી જો સાતમામાં ન જાય તો ગુણસ્થાન પડી જાય, તો પછી પાંચમામાં આવી જાય અથવા ચોથામાં આવી જાય. પાંચમામાં એટલે શું કે શ્રાવક થઈ ગયા, ચોથામાં એટલે સમ્યક દ્રષ્ટિ અવ્રતી થઈ ગયા, તો સંસારમાં પાછા આવી ગયા ઇન અ વે, સમજાય છે? એટલે મુનિરાજને એટલી ઊંઘ જ ન હોય. હવે ઇમેજિન કરો કે તમારે આખા દિવસ એક જગ્યાએ બેસીને ધ્યાન કરવાનું છે, શરીર થાકી ન જાય, ઊંઘ તો આવે ને, કેવી રીતના ન આવે? આપણે હમણાં ત્યાં શિબિરમાં હતા ને ચૈતન્યધામ, તો સવાર બપોર સાંજ સ્વાધ્યાય હોય, ગુરુદેવશ્રીના પ્રવચન અને હેમંતભાઈનો સ્વાધ્યાય, પાંચ કલાક બેઠીને પલાઠી વાળીને થાકી ન જાય, થાકી જવાય, રિયલી થાકી જાય. એટલે પહેલા દિવસે તો વાંધો ન આવે, પછી જરા ચાર પાંચ દિવસ જાય ને એટલે આમ જરા ફીલ થવા માંડે, અને પછી બાય ધ ટાઈમ જરા સાતમો આઠમો દિવસ હોય ને ત્યારે તો એમ થાય કે હવે આ કમર રહી ગઈ, આ ઘૂંટણ રહી ગયા, થાય કે નહીં એવું? હવે મુનિરાજ તો કોન્સ્ટન્ટ 24 કલાક કન્ટિન્યુઅસ કાં તો બેઠા હોય કાં તો ઊભા હોય, તેમને ઊંઘ ન આવે, આવી જોઈએ ને? મતલબ ફિઝિકલી બોડીલી ઇટ ઇઝ નોટ પોસિબલ ને ટુ નોટ સ્લીપ. ઉપયોગ તો જ્ઞાનનું કામ છે, એમાં શરીર નથી, આ તો શરીર થાકી જાય, મારું તો એ આર્ગ્યુમેન્ટ છે. હા, એ સાચી વાત છે. જો કેવી રીતના છે, મુનિરાજ પોતાના આત્મામાં એટલા લીન છે, એવું નથી કે એમને શારીરિક કષ્ટ નથી મુનિરાજને. હવે એમનો તો ડાયટ પણ કેટલો ઓછો હોય, આખો દિવસ કંઈ ખાધું ન હોય, પાણીએ જરાક પીધું હોય, આખો દિવસ ધ્યાનમાં બેઠા હોય, સમજાય છે? જે આપણને જ્યાં ફિલિંગ થાય, ઘૂંટણ દુખે છે ને બધું, કદાચ એમને થતી હશે. પણ એમને તો ત્યાંથી ઉપયોગ હટાવી લીધો છે ને પોતાના આત્મામાં એમણે ઉપયોગ લગાવ્યો છે. ઉપયોગ એટલે કે જ્ઞાન આખું. હવે સપોઝ આપણા ઘૂંટણ બહુ દુખતા હોય, હેમંતભાઈનો સ્વાધ્યાય ચાલુ છે, ઇમેજિન કરો, આપણે બેઠા છે, 50 મિનિટ થઈ ગઈ અને આપણે બસ 5 મિનિટ હજી, 10 મિનિટ હજી એમ, અને એમ કરીને આપણે જરાક આમ આમથી પગ આમ એક પલાટી ફેરવીને બીજી પલાટી કે કંઈક કરીએ છે, સમજાય છે? એમાં હેમંતભાઈએ મસ્ત કંઈક સ્ટોરી કીધી કે કંઈક એક્ઝામ્પલ આપ્યું, સમજાય છે? તો આપણું કેવું અટેન્શન એ સ્ટોરીમાં તરત વયું જાય અને ફોર ધેટ 5 મિનિટ આપણે પગ ભૂલી જઈએ છે કે નહીં, થાય છે ને એવું? એવી જ રીતે મુનિરાજને આખો ઉપયોગ પોતાના ઉપયોગ એટલે જ્ઞાન પોતાના આત્મામાં એવું લગાવ્યું છે કે આ ઘૂંટણ ને બધું ભૂલી જાય છે. એમને ઊંઘ ને બધું પછી આવતું જ નથી, કેમ કે એમનું આખું ઇન્ટરેસ્ટ પોતાની ઇન્ટરેસ્ટની વસ્તુઓમાં છે. એટલે આખું જ્ઞાન પોતાના આત્મામાં, જેમાં એમને ઇન્ટરેસ્ટ છે, જેમાંથી એમને સુખ મળે છે, એટલે આખું કોન્સન્ટ્રેશનથી એમાં જ છે, એમને ઊંઘ આવતી જ નથી, સમજાય છે?
પણ સાતમાંથી છઠ્ઠામાં જ્યારે જે સિક્સ સોલા અંતરનું રસ માટે શું એ ત્યારે પછી પાછા એ ઓટોમેટિકલી સેવન્થમાં સિક્સમાંથી સેવન્થમાં પાછું ધ્યાનમાં વયા જાય.
ઓટોમેટિક નહીં, પુરુષાર્થ કરો.
હા,
ધ્યાનમાં પાછા વયા જાય છે, પાછા ધ્યાનમાં વયા જાય ને આત્માનો અનુભવ કરે. એવી રીતના મુનિરાજનો કોન્સ્ટન્ટ એવી છઠ્ઠું સાતમું ચાલ્યા છે. બહારથી આપણને દેખાય કે આ એક પડખે આમ જરાક સૂકા છે, પણ આમ અંદરથી તો એમનું છઠ્ઠું સાતમું ગુણસ્થાન ચાલ્યા જ કરે. જો આમાં એક પિક્ચર છે, નીચે એક મુનિરાજને સૂતા દેખાયેલા છે, દેખાય છે? એ તો આમ એક અંતરમુહૂર્ત માટે આવી રીતના સૂતા દેખાય અને પછી પાછા પોતાના કાર્યમાં લાગી જાય. સમજાય? ચાલો આગળ. હવે મુનિરાજને કેવા છે કે દિવસમાં એક વાર આહાર લે છે. એ આહારનું તો આપણે પહેલા જોઈ લીધું છે. મુનિરાજ કેટલા વાગે આહાર લેવા આવે? હા, જ્યારે મુનિરાજને પહેલા તો ભૂખ લાગે, સુધા થાય, હા, તો ત્યારે એ પહેલા એને તોડવાની ટ્રાય કરે. પછી પણ જો એ ન તૂટે અને એને કારણે એમને એવું લાગે કે મારા ધ્યાનમાં ખલેલ પહોંચે છે, મારો ઉપયોગ આત્માથી દૂર જાય છે, તો બહુ સરળ જીવ હોય તો ઊભા થઈને આહાર લેવા નીકળી જાય. બહુ એમને ખેંચાતાણી ન હોય કે ના ના, મારે તો આમ કરવાનું જ છે, મારે તો આહાર લેવા નથી જવાનું, એવું બહુ એમને વિકલ્પ ન હોય. પણ એમના જે નિયમો હોય એ નિયમોનું સ્ટ્રિક્ટ પાલન કરે. તો દિવસમાં એક જ વાર આહાર લે. એ આહાર કેટલા વાગે લેવા આવે કે દિવસનો એવો સવારનો એવો ટાઈમ હોય કે જ્યારે ઘરમાં જમવાનું બની ગયું હોય પણ બધા જમી ન લીધું હોય, એટલે અબાઉટ 10-11 એ ટાઈમમાં આવે ઘરે, એ ત્યારે એવી રીતના આહાર લેવા આવે. દિવસમાં એક જ વાર ખાય, એ પણ આપણે પહેલા વાત થઈ હતી, 32 કોડિયા આહાર કરે, આમ ઊભા ઊભા આહાર કરે. એમની ઓલું 9 પ્રકારની ભક્તિ હોય, એ ભક્તિ તમે એમને ઇન્વાઇટ કરો તો જ એ આહાર લેવા આવે. એમના અમુક ઘણા નિયમો લઈને આવ્યા હોય, આમ હાથ રાખીને આવે અને ઘણા નિયમો લઈને આવ્યા હોય કે એ પ્રકારનો આહાર એમને મળશે તો જ લેશે, નહીં તો નહીં લે. નિયમ લે જ, આહાર લેવા આવે ત્યારે નિયમ લઈને જ આવે, ભલે નાનો નિયમ હોય કે મોટો હોય, ગમે તે પ્રકારનો હોય. ઘણાનો એવું હોય કે સિમ્પલ હોય નિયમ કે આજે હું ખાલી લિક્વિડ લઈશ, એવું તો મળી જાય, પણ ઘણાના બહુ કોમ્પ્લિકેટેડ નિયમો હોય. હા હા, આપણે મહાવીર ભગવાનની સ્ટોરીમાં આવે છે ને, જ્યારે મહાવીર ભગવાન મુનિરાજ હતા અને એમની માસી ચંદનબાલા, સ્ટોરી સાંભળી ચંદનબાલાની? તો આપણે એ પણ ક્યારેક કરશું. અત્યારે કેટલો ટાઈમ છે? ઓકે, તો એ ચલો એ પણ શોર્ટમાં થોડી વાત કરીએ. મહાવીર ભગવાનની મધર, એમનું નામ શું હતું? મધર ત્રિશલાદેવી. વેરી ગુડ. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી, તો એમની એક સિસ્ટરનું નામ શું હતું ત્રિશલાદેવીની? ચંદનબાલા, જે મેં હમણાં કહ્યું એ. અને બીજી એક સિસ્ટરનું નામ શું હતું? ચેલના. વેરી ગુડ. સૈનિક રાજાની વાઇફ ચેલના રાણી. અને હજી સિસ્ટર્સ હતી પણ એમાં આપણે નહીં જઈએ. હા, ચાર. તો એમાં આ જે ચંદનબાલા જે છે, શી વોઝ નોટ મેરીડ. એ શી વોઝ વેરી બ્યુટિફુલ વેન શી વોઝ યંગ ગર્લ. તો ક્યારેક એક વાર એને એક વિદ્યાધર રાજા ઉપાડીને લઈ ગયો અને પછી એને જંગલમાં મૂકી દીધું. પછી ત્યાંથી એને બહુ વાર જંગલમાં કોઈ ભીલ, જે જંગલી માણસો હોય, એને ઉપાડી ગયા, એને જબરજસ્તી કરવાની ટ્રાય કરી. હા, એને બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું ચેલના રાણીએ, ત્યારે ચંદનબાલા. તો એ ભીલે જબરજસ્તી કરવાની ટ્રાય કરી, બટ શી ડિડન્ટ ગિવ ઇન. એટલે એણે એક જે વેશ્યા હોય ને, એને શું કહેવાય, પ્રોસ્ટિટ્યૂટ, એને વેચી નાખી આ લેડીને. તો એ પ્રોસ્ટિટ્યૂટે પણ એને બહુ ફોર્સ કરવાની ટ્રાય કરી, પણ શી ડિડન્ટ ગિવ ઇન. તો એણે પછી શું કર્યું કે જે કોઈ એક ટાઉન હોય, એમાં જે સ્ક્વેર ઓફ ધ ટાઉન હોય ને, ત્યાં એણે એની નીલામી કરી કે આ એક લેડી છે, હુ વોન્ટ્સ ટુ બાય. તો એવરી વન સ્ટાર્ટેડ બિડિંગ કે આઈ વોન્ટ ધીસ ગર્લ, એ ટાઈપનું. તો ત્યાંથી એક શેઠ પાસ થતા હતા. એ શેઠે જોયું કે અરે આ છોકરી તો કોઈ સારા ઘરની લાગે છે, કેમકે જે જાતનું એનું રૂપ છે અને જે જાતના એના ભલે ફાટેલા તૂટેલા પણ કપડાં જે છે, એ તો એવું લાગે છે કોઈ રાજાની છોકરી છે. પણ આ અત્યારના આવી હાલતમાં છે તો જરૂર એના પર કંઈક ખરાબ સિચ્યુએશન, કંઈ એની બુરી હાલત છે. તો હી બેડ સૌથી વધારે અને હી ઇન અ વે બોટ ચંદનબાલા, સમજાય છે? પણ એણે એ શેઠે એને પોતાની દીકરીની જેમ રાખી એના ઘરે. પણ હવે ઘરે રાખે પણ એને કરે શું, કંઈક કરવું અલગ. એટલે એણે ઘરના કામ કરવાના ચાલુ કર્યા. તો શેઠ તો એને પોતાની ડોટરની જેમ જ ટ્રીટ કરતા હતા, પણ શેઠની વાઇફ શી વોઝ નોટ ટ્રીટિંગ હર વેલ. ચંદનબાલા વોઝ વેરી બ્યુટિફુલ, એટલે એની વાઇફને ઈર્ષ્યા થવા લાગી કે આ તો આનું ને મારા શેઠનું કંઈક ચક્કર લાગે. તો એણે થોડા વખત પછી શું કર્યું, એને એક દિવસ એટલો બધો એના પર ડાઉટ ગયો કે ચંદનવાલાના બધા વાળ કાપી નાખ્યા. અને શેઠ એટલે ઇન્સિડન્ટ, શેઠ વોઝ ડુઈંગ બિઝનેસ ઇન ધ સેમ ટાઉન, પણ એક વખત બિઝનેસ માટે બહારગામ ગયા હતા. તો શી ટુક ધીસ એઝ એન ઓપોર્ચ્યુનિટી, ચંદનબાલાના બધા વાળ કાપી નાખ્યા, એને લોઢાની ઓલી ચેન હોય ને આપણી કેદીની, એવી ચેન ને બધું પહેરાવીને એને ઘરની બહાર એક ઓલા ઝૂંપડીમાં એટલે કોઠીમાં મૂકી દીધી. હવે એ બિચારી ત્યાં, એ કોમળ સ્વભાવની હતી એટલે એ ત્યાં પોતાનું મહાવીર ભગવાનની ભક્ત હતી. હજી મહાવીર ભગવાન નથી થયા પણ એના જ એનો ભત્રીજો છે. પણ એ ક્યારે આશા કરતી હતી કે ક્યારે મહાવીર ભગવાન થાય ને ક્યારે હું અર્જિકા લઈને એમની સંઘમાં દીક્ષા લઈ દઉં એમ. તો એવામાં આ સાઈડ મહાવીર ભગવાને દીક્ષા લીધી અને 6 મહિનાના એમના ઉપવાસ હતા. હવે મહાવીર ભગવાન જ્યારે, એટલે મહાવીર મુનિરાજ જ્યારે આહાર લેવા આવ્યા, તો એટલી કોમ્પ્લિકેટેડ એવા વ્રત લઈને આવ્યા હતા કે મને કોઈ રાજકુમારી પણ જે અત્યારના જેલમાં હોય એની પાસે આહાર મળે તો જોડો, પણ એના હાથમાં બેડીઓ બાંધેલી હોવી જોઈએ અને માથેથી વાળ એટલે ટકલું કરેલું હોવું જોઈએ, એનો એક પગ કારાગ્રહની અંદર હોવો જોઈએ, એક બહાર હોવો જોઈએ, આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હોવી જોઈએ. આવા આવા સર્કમસ્ટાન્સીસ જો મને મળશે તો જ હું એની પાસે આહાર લઈશ, નહીં તો એની પાસે, નહીં તો હું કોઈની પાસે આહાર નહીં લઉં. 6 મહિનાના ઉપવાસ પછી આવો નિયમ લઈને આવ્યા. નગરમાં બધે જાય છે, હવે બધા તો એમને બહુ હેપીલી ઇન્વાઇટ કરે પણ એને તો કન્ડિશન મીટ ન થાય એટલે ત્યાં ન ગયો. હવે એવામાં ચંદન બાલા એની વિન્ડો માંથી જોયું કે અરે કોઈ મુનિરાજ પધારે છે. અરે આ તો મહાવીર મુનિરાજ જ છે, એટલે એના હર્ષ નો પાર ન રહ્યો. તો એ તો એટલી ખુશ થઈ કે એ એમને આહાર દેવા માટે એવી રીતના એમને પડગાવન કરવા લાગી. તો પણ એનું ઓલું તો બંધ હતું દરવાજો ને બધું, હાથમાં બેડી હતો, શું કરે. હવે ઇન્સિડેન્ટલી એને છે ને ઓલા ઓલું ચોખા હોય ને, ફોતરાવાળા ચોખા, એ પણ ઓલા જે આપણે શું કહેવાય આમ હિન્દીમાં એને કોદો કહેવાય. કોદો એટલે બેઝિકલી જે ભાત, પણ એકદમ ગળેલા ભાત વિથ દેટ ફોતરાવાળા, વેરી ઇન્ફિરિયર ક્વોલિટી ભાત એમ, એને ખાવા માટે શેઠાણી આપ્યું હતું. તો એની પાસે તો એક જ વસ્તુ છે, તો પણ એને એનાથી પડગાન કર્યું મુનિરાજ કે તમે આવો. હવે મુનિરાજ આવ્યા, અને આવ્યા એટલે ઓલું દરવાજો ખુલી ગયો, તો એક પગ બહાર મૂક્યો, એક પગ અંદર મૂક્યો, પણ કન્ડિશન મીટ નથી થતી, કેમ કે શી ઇઝ હેપી, શી ઇઝ સ્માઇલિંગ. અને એમણે તો વિચાર કર્યો કે આંખમાંથી આંસુ હોય તો જ હું આહાર લઈશ. તો મુનિરાજ પાછા ચાલવા માંડ્યા. હવે જેમ ચાલવા માંડ્યા ત્યાં આની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે અરે મારા એવા શું કમ ભાગ્ય છે કે તમે મારે ત્યાં આવીને વયા જાઓ છો પાછા, તમે એમ નહીં જાઓ આહાર ગ્રહણ કરો. એવી રીતના એમણે પાછું પડગાન કર્યું. તો પાછું પડગાન કર્યું તો હવે એની આંખોમાંથી આંસુ નીકળે છે, ઓલું બાંધેલું છે, ટકલું છે, બધી કન્ડિશન મીટ થાય એટલે એમને પછી આહાર લીધો. એટલે આ સ્ટોરી આપણી ક્યાંથી આવી કે મુનિરાજ દિવસમાં એક વાર આહાર લે છે અને આવી રીતના ઉભા ઉભા આહાર લે છે. એ બે ગુણ આપણે અત્યારના વાત કરીએ છીએ. એકવાર આહાર લે છે, ઊભા ઊભા લે છે, અને આવી ઘણી બધી અલગ અલગ જાતની કોમ્પ્લિકેટેડ કન્ડિશન, અલગ અલગ વ્રતો લઈને આવે છે. કેમ કે એમનું મેઇન ઇન્ટેન્શન ખાવું નથી. એમનું મેઇન ઇન્ટેન્શન શું છે કે આજે મને વિકલ્પ આવે છે, એ વિકલ્પની પૂર્તિ માટે મેં પ્રયત્ન કર્યો પણ હવે પૂરી ન થઈ, એટલે આઈ હેવ અ રીઝન ટુ ગો બેક ટુ માય આત્મા. એમને તો એ વિકલ્પ તોડવાનો રીઝન છે, સમજાય છે. એટલે એવી રીતના મુનિરાજના બીજા બે ગુણો થયા કે દિવસમાં એક વાર આહાર લે છે, ઊભા ઊભા પોતાના હાથમાં થોડો આહાર ગ્રહણ કરે છે. આઈ થિંક પહેલા આપણે થોડી ડિટેલમાં પણ વાત થઈ હતી કે કેવી રીતના એમને આહાર લે છે, 32 કોળિયા ખાય છે, વધારે લિક્વિડ પીએ છે, એ બધું આપણે પહેલા વાત થઈ. હવે લાસ્ટ, કેશ લોચ કરે છે. કેશ લોચ એટલે ખબર છે, હા, આ જે વાળ હોય એ વાળ હાથેથી ખેંચીને કાઢી નાખવા, એને કેશ લોચ કહેવાય. તો કેશ લોચ શું કહેવાય, વાય યુ નહીં પણ વાય યુ આર બેઝિકલી ગિવિંગ પેઇન ટુ યોર ઓન બોડી, એને શું ફાયદો. હા, ઓન નથી, ચલો, પણ વાય ગીવ પેઇન ટુ ધીસ બોડી. ઇવેન્ચ્યુઅલી જ્ઞાન તો મને જ થવાનું છે ને એ દુઃખનું. તો વાળ છે તો રવા દો ને, પ્રોબ્લેમ શું છે, એને ખેંચીને કાઢવાની શું જરૂર. ના, વાળ તો આવે પાછા, વાળ તો થોડા એના ટાઈમે પાછા ઉગે છે. હા, સી દેટ્સ ધ મેઇન રીઝન કે વાળ તમે રવા દો તો વાળ તો ગ્રો થયા કરવાના છે. તો ગ્રો થતા જાય તો એની અંદર પછી જીવ ઉત્પન્ન થાય છે. એટલે જીવની હિંસાથી બચવા માટે વાળ કાઢવા તો જરૂરી છે. બટ દેન નેક્સ્ટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે હાથેથી એમ ખેંચીને કાઢવાની શું જરૂર છે. યુ ગેટ અ નાઈ ટુ, એમાં ક્યાં જીવ છે. તમે કાતરથી કે ઓલા બ્લેડથી કાપી નાખો એમાં શું છે. ના, એમાં એ કારણ નથી. એમાં હાથેથી આમ લોચ કરવાની શું જરૂર છે. હા, વેરી ગુડ. એમાં પરિગ્રહ, હવે એમાં પાછું કોઈ બ્લેડ કે કઈ રેઝર જોઈએ તો પાછું સંસારમાં જવું પડે. કોઈ એક વસ્તુ રાખવી હોય ને મુનિરાજને તો સંસારમાં જવું પડે. કેમ કે કોણ કરી આપે, કાં તો કોઈ કરી આપવું પડે, કાં તો પોતે હાથેથી જાતે કરે. હવે કરવા માટે એને કોઈને ગોતવા જવું પડે, કોઈ નાઈને કે એના માટે. તો એ નાઈને પછી એને પૈસા કે કઈ આપવું પડે, તો એના માટે એમને કમાવવું પડે. અથવા હાથે પણ કરવું હોય તો ઇક્વિપમેન્ટ તો જોઈએ ને, એના કરતા બેસ્ટ હાથ ખેંચીને કાઢી જ લેવાના માથાકૂટને. અને જે પેન થાય છે એ પેનનું એમને જ્ઞાન તો છે, પણ એમાં હવે એમને મમત્વ નથી કે મને થયું એવું નથી. સી વિચાર કરો કે સપોઝ મને વાગ્યું, મને પગમાં કંઈક વાગ્યું, હું પડી ગયો અને છોલાઈ ગયો. નાના કિડ્સ આપણે કેટલી બધી વાર પડી જતા, ઓલવેઝ આ ઘૂંટણ છોલાયેલા જ હોય. અને સપોઝ તું પડી ગયો, કોઈ બીજું પડી ગયું અને એને વાગ્યું, રાઈટ? હવે જે મને પેન થાય છે અને એને પેન થાય છે, એ બંનેનું જ્ઞાન તો મને થાય છે ને કે એને પણ વાગ્યું એ મને દેખાય છે. ભલે એનું ફિલિંગ મને નથી, આનું ફિલિંગ મને છે, ઓલાનું ફિલિંગ મને નથી, પણ દેખાય તો છે ને કે મને વાગ્યું છે, એને વાગ્યું છે, રાઈટ? એટલે જ્ઞાન તો છે. હવે ફિલિંગનું વાત કરો તો અહીંયા જે વાગ્યું એનું ફિલિંગ મને જણાય છે, રાઈટ? ફિલિંગ એટલે શું કે એનું મને જ્ઞાન થાય છે કે કેટલું દુઃખે છે. પણ ઇવેન્ચ્યુઅલી તો જ્ઞાન જ થાય છે ને. હવે એમાં આપણે એવી પરિભાષા મગજમાં બેસાડી દીધી છે કે આવું ફિલિંગ થાય તો એ દુઃખ છે. સમજાય છે? આજે સપોઝ આપણને ફ્રેક્ચર થઈ જાય, હાથ તૂટી જાય અને ખૂબ દુઃખે છે, રાઈટ? પણ એ દુઃખે છે શબ્દ ક્યાંથી આવ્યો? એ જે ફિલિંગ છે એ ફિલિંગને આપણે એસોસિએટ કર્યું છે કે હા આને દુઃખ કહેવાય. ખ્યાલમાં આવે છે? આપણને ભૂખ લાગે, અનધર એક્ઝામ્પલ, રાઈટ? ભૂખ લાગે તો આપણને શું થાય કે અરે બહુ ભૂખ લાગી છે. કેવી રીતના ખબર પડી? કોઈક એક પર્ટિક્યુલર જાતનું સેન્સેશન આપણને થાય છે, રાઈટ? એ સેન્સેશનને આપણે નાનપણથી એવું આપણને ફિટ કરવામાં આવ્યું છે કે આવું સેન્સેશન થાય એને ભૂખ કહેવાય અને એ દુઃખ છે, તો તમે ખાઓ એટલે દુઃખ દૂર થઈ જાય. સમજાય છે? મુનિરાજને કેવું છે, એમને આવા કોઈ જાતના બાયસ છે જ નહીં, એ તો દરેક વસ્તુને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે છે. એમને દુઃખ પણ જણાય છે, એ ભૂખ પણ એમને જણાય છે. આ કેસ લોચ કરે છે તો એનું જે ફિલિંગ આવે છે એ પણ એમને જણાય છે. એ જણાય છે તો જાણી લે છે, પણ એ શરીર મારું છે જ નહીં એવું એમને એટલો દ્રઢ નિર્ણય થઈ ગયો છે. તો આજે જ્ઞાનમાં જણાય છે તો જાણે છે. હવે સપોઝ બહાર કોઈ કૂતરાને કે કંઈ વાગી જાય, કોઈ એક્સિડન્ટ એનો થાય તો કેવું રડે? અહીં રડે તો આપણને જણાય છે કે નહીં? આપણને જણાય છે ને, પણ આપણે એનું શું કરી શકીએ? કાંઈ ના કરી શકીએ. એવી જ રીતે આ મુનિરાજના વાળ કાઢી નાખે તો જણાય છે, પણ એ કંઈ કરવાની કોશિશ જ નથી કરતા એમાં, ઠીક છે? જણાય છે. સમજાય છે? એટલે એમને એ જાતનું દુઃખ છે જ નહીં. એ ત્યાંથી પોતાનો ઉપયોગને હટાવીને પાછો આત્મામાં લગાવે છે ને એ તો સુખમાં છે. આઈ થિંક આપણે લાસ્ટ ટાઈમ ગુરુદત્ત મુનિરાજની સ્ટોરી કરી હતી કે કોની કરી હતી, કે સુકુમાલ મુનિરાજની, સુકુમાલ મુનિરાજની કરી હતી ને, કે ઓલી જે ફોક્સ છે શિયાળની, એનો પગ ખાય છે આખો, રાઈટ? હવે પગ ખાય તો કેટલું દુખે? કોઈ એનિમલ આપણું, ઓલું રેટ કે કોઈ હોય જે આપણને ખાલી બાઇટ કરી જાય તો આપણને કેટલું દુખે? એ મોસ્કીટો બાઇટ કરે તો કેટલું દુખે? દુખે છે કે નહીં? દુખે છે એટલે શું થાય છે? આપણને એ જાતનું જ્ઞાન થાય છે, એ જાતનું આપણને જ્ઞાન થાય છે. એન્ટ, રેડ એન્ટ હોય ને, એ આપણને કટ કરી જાય, લાલ કીડી હોય અને જો કરડી જાય તો એ મોસ્કીટો કરતા વધારે દુખે, રાઈટ? પણ એમાં શું થાય છે કે આપણને એ સેન્સેશન ઓલા કરતા વધારે છે. ઇનર આ મુનિરાજ, આ એનો શરીર કોઈ ખાઈ જાય કે વાળ કેશ લોચ કરે, એને એવી જ રીતે લે છે કે હા આના કરતા ઓલું સેન્સેશન વધારે છે, મને જણાય છે. તો હું તો આત્મા છું, હું તો મારા પરિપૂર્ણ છું, મારા આત્માનો કોઈ ટુકડો કરીને કોઈ ખાઈ નથી જવાનો. સમજાય છે? જેટલા ગુણ મારામાં છે એટલા તો હંમેશા રહે જ છે, કેમ કે મારામાં અસ્તિત્વ ગુણ છે, તો અનાદિ અનંત છું, એમાં ક્યારે એનું કંઈ રિડક્શન થવાનું જ નથી. એમ કરીને પોતામાં સમાધાન કરીને પોતાના આત્મામાં એ ખુશ રહે. સમજાય છે? એટલે એમને આ દુઃખ લાગતું જ નથી. તો આવી રીતના મુનિરાજના આપણે 7 ગુણો પૂરા કર્યા, તો એ મુનિરાજના એવી રીતના 28 મૂળ ગુણ પૂરા થાય છે. આવી રીતના મુનિરાજ પોતાના આત્મામાં નિરંતર લીન રહેતા જ્યારે જંગલ આદિમાં તપ ધ્યાન કરતા હોય છે, તો એમના પર જે જે ઉપસર્ગ આદિ થાય છે, જેવી રીતના જંગલમાં બેઠા હોય તો મચ્છર કરડે કે નહીં કરડે ને, જો આમાં પાછળ પરિષય હોવા જોઈએ. હા, જો પેજ નંબર 200 મારી બુકમાં 200 છે, પાછળ જે લક્ષણ સંગ્રહ આપ્યો હોય ને એમાં. મળ્યું બધાને પરિષય? દુઃખોના કારણ મળતા દુઃખી ન થાય તથા સુખના કારણ મળતા સુખી ન થાય, પણ જ્ઞાતા દ્રષ્ટા તરીકે તે જ્ઞેયને જાણવા વાળો જ રહે, એ સાચો પરિષય જય છે. એટલે જંગલમાં ધ્યાન કરતા હોય અને મચ્છર કરડે, 18 પ્રકારના પરિષય આવે છે ને, શીત ઉષ્ણ એટલે ઠંડી ગરમી, પછી આતપ એવું એટલે તડકો, પછી મચ્છર ડાન્સ મશક, પછી પરસેવો, વરસાદ પડવો, ખૂબ હવા જોરથી વાવી, અથવા તો આવા ઘણા બધા અલગ અલગ, જરા 18 ટાઈપ્સ મેન્શન, નિદ્રા આવવી, પછી આરદ સ્વેદ, એવી રીતના છે, નામ યાદ નથી આવતા મને, પણ આવા અલગ અલગ પ્રકારના જે એમના ઉપર શારીરિક કષ્ટ આવે છે એને પરિષય કહેવાય છે. તો પોતાના આત્મામાં લીન રહેતા જે આ બધા પરથી નજર હટાવી લે છે અને પોતાના આત્મામાં જાય, આપણે એમ કહીએ ને કે પરિષય સહન કરે છે, એકચ્યુઅલી સહન નથી કરતા, એકચ્યુઅલી ત્યાંથી આ પોતાની નજર હટાવીને પોતાના આત્મામાં વયા જાય છે, અને આત્મામાં જતા ઓલું થાય છે એમને ખબર જ નથી પડતી. સમજાય છે કે ઓલું મચ્છર કરડી ગયું ને એનું દુઃખ મને થાય છે એવું એમને ખબર જ નથી પડતી, એને પરિષય જય કહેવાય છે. પરિષય જય એટલે એમ નહીં કે ત્યાં બેઠા રહેવું અને આ વાગ્યું તો પણ નહીં હલવું અને આમ ના મારે આ તો કરવાનું જ છે, હું તો ધ્યાન કરું છું, અરે હું તો મુનિરાજ છું. રસ્તામાં ચાલતા જતા હોય જંગલમાં તો ઘણા કાંટા વાગી જાય, તો એ કાંટા વાગી જાય તો ના ના હું તો મુનિરાજ છું, મારે આવી રીતના ન હોય, મારે તો શરીર પરથી મોહ હટાવી દેવાનો છે, એ કાંટા વાગ્યાનું દુઃખ મને ન થવું જોઈએ, એવી રીતના ન હોય. એમને તો ત્યાંથી નજર હટી ગઈ છે, બસ પોતાના આત્મામાં છે કે ઓલું એમને લાગે છે કે મચ્છર કરડે છે કે એવું એમને ખબર જ નથી પડતી, એને ખરેખર પરિષય જય કહેવાય. સમજાય છે? તો આત્મ ધ્યાનમાં મગ્ન રહી પરિષયોથી ડરતા નથી. હા, 22 પ્રકારના છે, અર્થાત 22 પ્રકારના પરિષય જય મેળવે છે, તથા શત્રુ મિત્ર સુંદર મહેલ આ બધું આપણે પછી જોશું, એના માટે થોડો ટાઈમ જોઈશે એટલે. પણ સામેના પેજ પર જુઓ, જો કે છે સાચો પરિષય જોઈ કોને કહેવાય, તેમાં ઉત્તરમાં કયા કયા પરિષય છે એના નામ આપે છે. ક્ષુધા તૃષા, ક્ષુધા એટલે તરસ, સોરી ભૂખ, તૃષા એટલે તરસ, શીત ઉષ્ણ ઠંડી એ ગરમી, ડાન્સ મચ્છર, ડાન્સ એકચ્યુઅલી ડાન્સ મશક હોવું જોઈએ એટલે કે મચ્છરોનું કરડવું. મચ્છર તો ઠીક છે, બીજા સોચો, હની બીઝ કરડવું કે એ બેટા હોય તો ઉંદરડાને બધું કરડી જાય, વીછી કરડે, ડાન્સ એટલે ડંક, હા મશક એટલે મચ્છર, જનરલી એવી રીતના આવે છે. પછી ચર્યા, ચર્યા એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, શૈયા એટલે સુઈ જવું, વધ એટલે મુનિરાજનો કોઈ વધ કરી નાખે, રોગ થવો મુનિરાજને, ત્રણ સ્પર્શ, ત્રણ સ્પર્શ એટલે ચાલતા હોય તો પોઈન્ટેડ હોય ને ગ્રાસ, એ ગ્રાસ વાગવું, ગ્રાસ ઇઝ નોટ ઓલવેઝ સોફ્ટ, ઘણા એકદમ હાર્ડ હોય તો વાગી જાય. પછી મલ, મલ એટલે મળ, નગ્નતા, અરતિ, અરતિ એટલે ડિસલાઇક, સમવન ડિસલાઇક મુનિરાજ કે આ શું આ નગ્ન બાબા અહીંયા આવી જાય છે, સમજાયું. સ્ત્રી નિષધ્યા એટલે નિષધ્યા એટલે રાત, કદાચ આમ તો રાત રાત થાય ને. આક્રોશ, આક્રોશ એટલે કોઈ એના પર ગુસ્સો કરે મુનિરાજ પર, યાચના કરવી પડે મુનિરાજને કે ભાઈ આહાર મને આપો. સત્કાર પુરસ્કાર, કોઈ મુનિરાજને આવકારે કોઈ ન આવકારે. આ લાભ, મુનિરાજનો કઈ લાભ થવો, કોઈ શાસ્ત્ર એમને આપે કે ન આપે. અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન, આવા અલગ અલગ પ્રકારના મુનિરાજના પરિષ હોય છે જેને જીતીને ત્યાંથી પોતાની નજર હટાવીને પોતાના આત્મામાં લીન થાય છે. બરાબર. તો આપણે મુનિરાજના 28 મૂળ ગુણ જોયા, એના પરિચય જે સ્ટાર્ટ કર્યું છે, આપણે આગળ પછી વાંચશું નેક્સ્ટ ક્લાસમાં. આજે અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દે તુમરો. બોલો જીનવાણી માત નો જય હો.